પ્રારંભિક કથન
એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર, હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
પરિચય.
નમસ્કાર અને એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં ફરી સ્વાગત. આજે આપણે એક એવા નામની વાત કરવાના છીએ જે કદાચ કોઈ પરિચયનું મહતાજ નથી. એલ્વિસ પ્રેસ્લી.
હા, ધ કિંગ. પણ આજે આપણે એમને પીટર ગુરાલનિકના બે ખૂબ જ વિસ્તૃત જીવનચરિત્રોના આધારે સમજવાની કોશિશ કરીશું.
બરાબર. લાસ્ટ ટ્રેન ટુ મેમ્ફિસ અને કેરલેસ લવ, આ પુસ્તકો એમ કહી શકાય કે એલ્વિસની જે જાણીતી છબી છે એનાથી થોડા જુદા પાસાઓ ઉજાગર કરે છે.
ચોક્કસ. ગુરાલનિક ખાલી પેલી કિંગ ઓફ રોક એન્ડ રોલની ચમકદમક નથી બતાવતા. એ છબી પાછળનો માણસ કેવો હતો?
હા,
એક અસાધારણ પ્રતિભાશાળી, પણ સાથે સાથે ખૂબ ઊંડી અસલામતી અનુભવતો અને છેવટે એક દુઃખદ રીતે આપણા જેવો જ માણસ.
એટલે એમની વાર્તા આજે પણ કેમ મહત્વની છે, શું લાગે છે?
મને લાગે છે કે એમની વાર્તામાં ઘણું બધું છે. પેલું અમેરિકન ડ્રીમ હોય ને, એની જટિલતા દેખાય છે.
હા,
પ્રસિદ્ધિની શું અસર થાય એની વાત છે, અને અલબત્ત કલાત્મક પ્રતિભા કેવી રીતે ઊંચાઈએ પહોંચે અને
પછી કેવી રીતે નીચે પણ આવી શકે.
એટલે ગુરાલનિકનો મુખ્ય હેતુ એ દંતકથા પાછળના અસલી એલ્વિસને શોધવાનો છે, એમ ને?
બિલકુલ.
અને એમનો મૂળ સવાલ એ છે કે જે માણસે 1950ના દાયકામાં આખી સંસ્કૃતિ હલાવી દીધી,
હા, ક્રાંતિ લાવી દીધી,
એ જ માણસ 1970 આવતા સુધીમાં પોતાની જે એક પેરોડી જેવો કેમ બની ગયો? આ આખી સફર સમજવા જેવી છે.
અને ગુરાલનિકાનો જવાબ કોઈ સનસનાટી ફેલાવીને નથી આપતા, પણ બહુ સહાનુભૂતિથી, બારીકાઈથી રજૂ કરે છે.
હા, એમનું મુખ્ય તારણ શું છે ખબર છે? કે એલ્વિસનું પતન અચાનક નથી થયું, એ તો વર્ષો લાંબી ધીમે ધીમે ચાલતી એક પ્રક્રિયા હતી, જેને એ અનમેકિંગ કહે છે.
અનમેકિંગ, વિઘટન.
જાણે કે એ પોતાની જ બનાવેલી પ્રસિદ્ધિના સોનેરી પાંજરામાં ફસાઈ ગયા, અને એમનો જે કલાત્મક આત્મા હતો એ ધીરે ધીરે ઓછો થતો ગયો.
તો ચાલો આ રાઈઝ અને અનમેકિંગ એટલે કે ઉદય અને વિઘટનની સફરને ગુરાલનિકની નજરે જોઈએ, શરૂઆતથી જ.
કાલક્રમિક યાત્રા. ગળતરના વર્ષો 1935-1953.
તો શરૂઆત થાય છે 1935, ટુપેલો, મિસિસિપી. મહામંદીનો સમય, ગરીબી,
ખૂબ જ ગરીબી. બે રૂમના નાના ઘરમાં જન્મ, આર્થિક સંઘર્ષ તો જાણે એમના બાળપણનો શું કહેવાય, એક ભાગ જ બની ગયો હતો.
અને એ શરૂઆતના વર્ષોમાં બે વસ્તુ બહુ અસરકારક રહી જે ગુરાલની ખાસ નોંધે છે. એક તો એમની માતા ગ્લેડિસ,
હા, જેમની સાથે એમનો સંબંધ ખૂબ જ ગાઢ હતો, અત્યંત ગાઢ, લગભગ એમ કહી શકાય કે એમના પર જ આધારિત હતા. અને પિતા વર્નોન, જે થોડા શાંત સ્વભાવના.
અને બીજું
એમના જન્મ વખતે જ એમના જોડિયા ભાઈ જેસી ગેરોનનું મૃત્યુ. આ ઘટનાની એમના પર બહુ ઊંડી અસર પડી હોય એવું ગુરાલનિક માને છે.
કેવી રીતે?
એક તો આજીવન એકલતાની ભાવના, અને કદાચ પેલું હોય ને કે હું બચી ગયો એટલે મારે કંઈ ખાસ કરવાનું છે એવી એક લાગણી.
રસપ્રદ. પછી પરિવાર મેમ્ફિસ આવ્યો સારી જિંદગીની શોધમાં, અને મેમ્ફિસે એમના સંગીત પર બહુ મોટી અસર કરી.
ચોક્કસ. મેમ્ફિસ તો એ વખતે સંગીતનું મિશ્રણ કેન્દ્ર હતું. એમના પર ત્રણ મુખ્ય પ્રભાવ પડ્યા. એક તો ચર્ચનું ગોસ્પેલ સંગીત,
હા, પેલું જુસ્સાવાળું,
બરાબર. બીજું રેડિયો પર સાંભળેલું કન્ટ્રી મ્યુઝિક, ગ્રાન્ડ ઓલે ઓપરી,
હા.
અને ત્રીજું જે સૌથી ક્રાંતિકારી સાબિત થયું,
બ્લૂઝ.
હા, બિલ સ્ટ્રીટ અને આસપાસના બ્લેક સમુદાય પાસેથી જે બ્લૂઝ અને આરએનબી સાંભળ્યું અને આત્મસાત કર્યું, એ આ ત્રણેયનું મિશ્રણ જ પછી એલ્વિસનું સંગીત બન્યું.
પણ ત્યારે તો એ શરમાળ કિશોર હતા, એમ કહેવાય છે, ગિટાર વગાડતા રહેતા.
હા, થોડા અસુરક્ષિત પણ સંગીત માટેનો લગાવ જબરદસ્ત હતો, અને એ જ લગાવ એમને સેમ ફિલિપ્સના સન સ્ટુડિયો સુધી લઈ ગયો.
ઉદય અને સંઘર્ષ
1954-1968,
અને ત્યાં જે થયું એ તો ઇતિહાસ બની ગયો.
હા, એ જુલાઈ 5, 1954ની રાત. ઘણીવાર ઓડિશન આપવા ગયા પણ કંઈ મેળ નહોતો પડતો. પછી એક સેશન પૂરું થયું ને થાકીને કદાચમસ્તાજ,
હા,
આર્થર બિગ બોય ક્રૂડપનું પેલું બ્લૂઝ ગીત ધેટ્સ ઓલ રાઇટ ગાવા માંડ્યા, પણ એકદમ અલગ અંદાજમાં,
હા,
ઝડપી, જુસ્સાવાળું,
અને સાથે સ્કોટી મૂર ગિટાર પર અને બિલ બ્લેક બાસ પર. ગુરાલ્લિક કહે છે કે આ કોઈ પ્લાનિંગ નહોતું.
ના, બિલકુલ નહીં. આ તો બસ એક ક્ષણનો જાદુ હતો, શુદ્ધ કલાત્મક કિમિયાગીરી. અચાનક જ બ્લૂઝ, કન્ટ્રી, ગોસ્પેલ બધું ભેગું થઈને કંઈક નવું જ બની ગયું.
રોક એન્ડ રોલનો જન્મ
કહી શકાય. સેમ ફિલિપ્સે તરત જ અવાજ પારખી લીધો. એ રેકોર્ડ થયું અને રેડિયો પર વાગતા જ ધૂમ મચી ગઈ.
પછી તો એમના લાઈવ શો પણ ધમાકેદાર રહ્યા. બ્લુ મૂન ઓફ કેન્ટાકી અને 1956નું વર્ષ તો જાણે એક્સપ્લોઝન હતું.
બરાબર. સન રેકોર્ડ્સમાંથી એમનો કોન્ટ્રાક્ટ આરસીએ જેવી મોટી કંપનીએ ખરીદી લીધો. હાર્ટબ્રેક હોટેલ પહેલું નેશનલ હિટ બન્યું અને પછી આવ્યું ટેલિવિઝન.
હા, મિલ્ટન બર્લે, સ્ટીવ એલન અને ખાસ તો એડ સુલિવન શો, એણે તો એમને દરેક ઘરમાં પહોંચાડી દીધા.
પણ આની સાથે જબરદસ્ત વિવાદ પણ શરૂ થયો. એમના સ્ટેજ પરના ડાન્સ મૂવ્સ,
પેલું હિપ સ્વિવેલિંગ,
હા, રૂઢિચુસ્ત લોકોને એ અનૈતિવ લાગ્યું. યુવાનો બગડી જશે એવો ડર. જાતિવાદના આરોપ પણ લાગ્યા, કારણ કે એ બ્લેક સંગીત ગાઈ રહ્યા હતા
અને એ પોતે આ બધાથી ગૂંચવાતા હતા એમ.
હા, ગુરાલનિક લખે છે કે એમને સમજાતું જ નહોતું કે આટલો હોબાળો શા માટે છે. એ તો બસ સંગીત રજૂ કરી રહ્યા હતા. અચાનક એ પેઢીઓ વચ્ચેના સંઘર્ષનું પ્રતીક બની ગયા.
અદ્ભુત વિરોધાભાસ. એક તરફ અપ્રતિમ લોકપ્રિયતા, બીજી તરફ આટલી ટીકા. 1957-58 સુધીમાં તો એ કિંગ બની ગયા હતા. ગ્રેસલેન્ડ ખરીદ્યું, ફિલ્મો કરી.
હા, લવિંગ યુ, જેલ હાઉસ રોક. પણ ગુરાલનિક આ જ સમયમાં બે બહુ મોટા, જીવન બદલી નાખનારા વળાંક જુએ છે.
કયા બે?
પહેલો અને સૌથી વધુ દુઃખદ, ઓગસ્ટ 1958માં એમની માતા ગ્લેડિસનું મૃત્યુ, ફક્ત 46 વર્ષની ઉંમરે.
ઓ,
ગુરાલનિક આને એમના જીવનની કેન્દ્રીય ભાવનાત્મક આપત્તિ કહે છે. જણ એમની દુનિયાનો આધાર જ ખસી ગયો. વાસ્તવિકતા સાથેનો એમનો જે મુખ્ય નાતો હતો એ તૂટી ગયો.
આ બહુ મોટો આઘાત હશે.
અને બીજો વળાંક,
એના થોડા સમય પછી જ યુએસ આર્મીમાં ભરતી અને જર્મની જવાનું થયું. અહીં જ ગુરાલનિકનું પહેલું પુસ્તક પૂરું થાય છે, જાણે એક યુગનો અંત
અને નવા, વધુ જટિલ યુગની શરૂઆત. બરાબર. બીજો પુસ્તક કેરલેસ લવ અહીંથી જ શરૂ થાય છે. જર્મનીમાં એ સારા સૈનિક બનવાની કોશિશ કરે છે, પણ માતાના મૃત્યુનો શોક, ઘરથી દૂર, એકલતા બહુ વધી જાય છે.
અને અહીં જ પેલા મિત્રોનું ગ્રુપ બને છે ને, મેમ્વિસ માફિયા.
હા, જે શરૂઆતમાં કદાચ સપોર્ટ માટે હતા, પણ પછીથી એમને દુનિયાથી અલગ પાડવામાં પણ કારણભૂત બન્યા.
અને અહીં જ પેલી દવાઓની શરૂઆત થાય છે.
કમનસીબે, હા, શિસ્ત જાળવવા, જાગતા રહેવા માટે પ્રિસ્ક્રિપ્શન દવાઓ, ખાસ કરીને એમ્ફેટામાઇન. અને અહીં જ એમની મુલાકાત 14 વર્ષની પ્રિસિલા બ્યુલિયો સાથે થાય છે.
1960માં એ અમેરિકા પાછા આવ્યા, ત્યારે કેવા હતા?
થોડા વધુ પોલિશ્ડ, કંટ્રોલ્ડ, સાવધ. પણ ગુરાલની કહે છે કે આ પછીનો આખો દાયકો એમના માટે હોલિવૂડ ટ્રેપ સાબિત થયો.
એટલે પેલી ફિલ્મોનો સિલસિલો.
હા, એમના મેનેજર કર્નલ ટોમ પાર્કરના દબાણમાં આવીને એક પછી એક ફોર્મ્યુલાવાળી, પૈસા કમાવી આપતી પણ કલાત્મક રીતે સાવ નબળી ફિલ્મો, બ્લુ હવાઈ, કેસિન કઝિન્સ, ઘણી બધી.
આ વાંચીને ખરેખર હતાશા થાય છે. ગુરાલનિક વર્ણવે છે કે એલ્વિસ પોતે આનાથી કેટલા કંટાળી ગયા હતા.
ખૂબ જ હતાશ હતા, જાણે એક સોનેરી પાંજરામાં પુરાઈ ગયા હતા. અને દુઃખની વાત એ હતી કે આ જે સમય હતો જ્યારે બીટલ્સ, બોબ ડાયલન,
હા, સંગીતમાં ક્રાંતિ ચાલી રહી હતી,
અને એલ્વિસ જે પોતે ક્રાંતિકારી હતા એ આ બધાથી સાવ અલિપ્ત થઈ ગયા હતા. એમની કળા દબાઈ રહી હતી. શિખર સિદ્ધિઓ અને વારસો 1968-1977.
પણ પછી 1968માં પેલો ચમત્કાર થયો, એનબીસી કમબેક સ્પેશિયલ.
હા, જણે રાખમાંથી બેઠા થયા હોય એવું. કર્નલ પાર્કર તો એને એક સામાન્ય ક્રિસમસ શો બનાવવા માંગતા હતા,
પણ શોના ડિરેક્ટર સ્ટીવ બાઇન્ડર અને એલ્વિસ પોતે,
એમણે નક્કી કર્યું કે આ છેલ્લી તક છે. એમણે પાર્કરની વાત ના માની અને શોને ફરી રોક એન્ડ રોલ તરફ વાળ્યો.
અને પરિણામ અદ્ભુત. પેલો કાળો લેધર સૂટ, નાનકડા સ્ટેજ પર,
શું જુસ્સો, શું ઉર્જા! વર્ષોની હતાશા જાણે તૂટી ગઈ. કુરાલનિક આને એમના કલાત્મક આત્માની છેલ્લી મહાન લડાઈ ગણે છે.
આનાથી એમને નવું જોમ મળ્યું હશે નહીં?
ચોક્કસ. એ પછી એમણે મેમ્ફિસમાં ફરી ગંભીર રેકોર્ડિંગ કર્યું. સસ્પિશિયસ માઇન્ડ્સ, ઇન ધ ગેટો જેવા ગીતો આવ્યા.
અને પછી લાઈવ શો તરફ વળ્યા. લાસ વેગાસ.
હા, ઇન્ટરનેશનલ હોટેલમાં. શરૂઆતમાં તો વેગાસના શો પણ સુપરહિટ રહ્યા. અવાજ અને કરિશ્મા બધું જ હતું.
પણ ધીમે ધીમે વેગાસ પણ બીજું પાંજરું બની ગયું.
બરાબર, એ જ કંટાળાજનક શેડ્યુલ, કલાત્મક રીતે નવું કશું નહીં, અને પેલી પ્રિસ્ક્રિપ્શન દવાઓ પર નિર્ભરતા, એ તો ભયાનક રીતે વધી ગઈ.
પેઇનકિલર્સ, સ્લીપિંગ પિલ્સ.
હા, બધું જ. શરીર અને મન બંને પર અસર થવા લાગી. એ જ અરસામાં પ્રિસિલા સાથે છૂટાછેડા થયા. એનાથી એમની એકલતા અને ડિપ્રેશન ઓર વધ્યા.
અને પછી શરૂ થાય છે છેલ્લો દુઃખદ તબક્કો, 1974 થી 1977.
હા, સતત ટૂર કરતા રહ્યા, પણ સ્ટેજ પર એમનું પરફોર્મન્સ બહુ અનિયમિત થઈ ગયું. ક્યારેક જૂના એલ્વિસની ઝલક દેખાય,
અને ક્યારેક
સાવ સૂજેલા, થાકેલા, ગીતો ભૂલી જતા. બહુ દુઃખદ દ્રશ્ય હતું.
ગ્રીસલેન્ડ પણ જાણે જેલ જેવું બની ગયું હતું. આસપાસ હાજી હઝૂર કરવાવાળા લોકો.
ગુરાલનિક આ સમયનું વર્ણન બહુ સહાનુભૂતિથી કરે છે. એ એલ્વિસને એક પીડાતા માણસ તરીકે જુએ છે, શારીરિક અને માનસિક પીડામાં વાસ્તવિકતાથી કપાયેલા.
અને અંતે 16 ઓગસ્ટ 1977, ફક્ત 42 વર્ષની ઉંમરે મૃત્યુ.
ગુરાલનિક સ્પષ્ટ કહે છે કે આ ખાલી અચાનક આવેલો હાર્ટ એટેક નહોતો, આ તો વર્ષો પહેલા શરૂ થયેલી ધીમી આત્મવિનાશની પ્રક્રિયાનો અનિવાર્ય અંત હતો.
એમનો વારસો ખરેખર કેટલો જટિલ છે. એક ક્રાંતિકારી કલાકાર, એક સાંસ્કૃતિક સેતુ,
અને પ્રસિદ્ધિનો ભોગ બનેલી એક દુઃખદ વ્યક્તિ. ત્રણેય પાસા સાચા છે.
મુખ્ય ફિલોસોફી અને મૂલ્યો.
આટલી લાંબી સફર જોયા પછી એમને ચલાવનારું બળ શું હતું? ગુરાલનિકના મતે એમના પ્રેરક બળો કયા હતા?
મને લાગે છે ગુરાલનિક 3 મુખ્ય વસ્તુઓ તરફ ઇશારો કરે છે. પહેલું અને સૌથી અગત્યનું, સંગીત માટેનો શુદ્ધ પ્રેમ. ગોસ્પેલ, બ્લૂઝ, કન્ટ્રી, એ એમના લોહીમાં હતું.
હા.
બીજું, માતા ગ્લેડિસ પ્રત્યેનો અત્યંત ઊંડો લગાવ, એમને ખુશ રાખવાની, ગર્વ અપાવવાની ઈચ્છા.
અને ત્રીજું,
લોકોને ખુશ કરવાની અને એમની સ્વીકૃતિ મેળવવાની એક ઊંડી જરૂરિયાત.
એમની જીવન ફિલોસોફી વિશે શું કહી શકાય? શું એ બદલાઈ? શરૂઆતમાં પેલી શુદ્ધ કલા દેખાય છે.
હા, સન રેકોર્ડ્સ વખતે.
પણ પછી જેમ જેમ પ્રસિદ્ધિ વધી, કર્નર પાર્કરનો પ્રભાવ વધ્યો, એટલે પછી વ્યાપારી ગણતરીઓ હાવી થવા લાગી. એ સતત કલા અને પૈસા, અંદરનો સંતોષ અને બહારની વાહવાહી વચ્ચે ઝઝૂમતા રહ્યા.
અને એમના મૂલ્યો, કુટુંબ, ખાસ કરીને માતા, એ તો સ્પષ્ટ છે. વફાદારી પણ દેખાય છે પેલા મેમ્ફિસ માફિયા પ્રત્યે.
હા, મૂલ્યો હતા, પણ ગુરાલનિક બતાવે છે કે આસપાસની પરિસ્થિતિ અને એમના પોતાના સંઘર્ષોએ એને જટિલ બનાવ્યા. જેમ કે વફાદારી સારી વાત છે, પણ આંધળી વફાદારી એમને નુકસાન કર્યું.
હા, વાસ્તવિકતાથી દૂર કર્યા.
એમની ઉદારતા પણ ઘણીવાર દેખાડો બની જતી. એ સતત એકલતા અને લોકો સાથે જોડાવાની જરૂરિયાત વચ્ચે ફંગોળાતા રહ્યા.
એમનામાં વિરોધાભાસ પણ ગજબના હતા. એક તરફ આધ્યાત્મિકતાની શોધ, હા, ગોસ્પેલ, ધાર્મિક પુસ્તકો, અને બીજી તરફ ભૌતિક સુખો, ખ્યાપી. સ્ટેજ પર એકદમ કોન્ફિડન્ટ અને ખાનગીમાં શરમાળ, અસુરક્ષિત.
આ વિરોધાભાસ જ એમને આટલા માનવીય બનાવે છે, નહીં?
બિલકુલ. એમનો મૂળ હેતુ કદાચ સંગીતથી પોતાને વ્યક્ત કરવાનો હતો, પણ પેલી પ્રસિદ્ધિની માયાજાળમાં એ હેતુ ક્યાંક ખોવાઈ ગયો.
3 મુખ્ય પરિવર્તન બિંદુઓ, ટર્નિંગ પોઈન્ટ્સ.
એમના જીવનમાં ઘણા વળાંકો આવ્યા, પણ જો 3 સૌથી મહત્વના, જેમણે ખરેખર દિશા બદલી નાખી, એવા ટર્નિંગ પોઈન્ટ્સ કયા ગણી શકાય?
ગુરાલનિકના વિશ્લેષણ મુજબ, પહેલો તો નિશ્ચંકપણે પેલો સન સ્ટુડિયોનો દિવસ, જુલાઈ 5, 1954. ધેટ્સ ઓલ રાઈટનું રેકોર્ડિંગ.
હા, પેલી જાદુઈ ક્ષણ, કોઈ પ્લાનિંગ વગર અચાનક નવો અવાજ જન્મી ગયો. આ કેમ આટલું પરિવર્તનકારી હતું?
કારણ કે એ એમના અનોખા અવાજનો, એમની શૈલીનો સહેજ જન્મ હતો. એમણે સભાનપણે નહીં, પણ અંદરથી જ ગોસ્પેલ, કન્ટ્રી, બ્લૂઝને ભેગા કરી દીધા. આ અમેરિકન સંગીતમાં ભેદભાવ તોડવાની શરૂઆત હતી, એમની કારકિર્દીનો સાચો આરંભ.
બરાબર. અને બીજો વળાંક?
બીજો અને ભાવનાત્મક રીતે સૌથી ઊંડો એ હતો ઓગસ્ટ 1958માં એમની માતા ગ્લેડિસનું મૃત્યુ,
જેને ગુરાલનિક કેન્દ્રીય ભાવનાત્મક આપત્તિ કહે છે.
હા, કારણ કે ગ્લેડિસ એમના માટે ખાલી માતા નહોતા, એ એમનો ભાવનાત્મક આધાર હતા, વાસ્તવિક દુનિયા સાથેનો મુખ્ય સંપર્ક હતા, એમના ગયા પછી એલ્વિસ જાણે તૂટી ગયા.
અને આની અસર લાંબા ગાળા સુધી રહી.
હા, એમની અસુરક્ષા, એકલતા, પછીથી દવાઓ પરની નિર્ભરતા, આ બધામાં આ નુકસાનનો મોટો હાથ હતો. જાણે એમના જીવનનો સોનેરી તબક્કો પૂરો થયો.
અને ત્રીજો મુખ્ય ટર્નિંગ પોઈન્ટ જેણે ફરી આશા જગાવી હતી,
એ હતો પેલો 68 કમબેક સ્પેશિયલ. 10 વર્ષના હોલિવૂડના સૂનકાર પછી જ્યારે લોકો લગભગ એમને ભૂલી ગયા હતા,
હા,
ત્યારે આ શોએ એમને ફરીથી ચર્ચામાં લાવી દીધા. એમણે સાબિત કર્યું કે એમનો કલાત્મક જુસ્સો હજી જીવંત છે.
અને કેવી રીતે?
કર્નલની યોજનાને બાજુ પર મૂકીને.
હા, એ એક કલાત્મક બળવો પણ હતો. એમણે પોતાનો વારસો પાછો મેળવ્યો, બતાવ્યું કે એમની મૂળ પ્રતિભા હજી અકબંધ છે. ભલે એની અસર લાંબી ન ટકી, પણ એ ક્ષણ એમના માટે એક પુનર્જન્મ જેવી હતી. માનવીય પાઠ અને પ્રતિબિંબ.
એલ્વિસનું જીવન આટલું ભવ્ય અને છતાં આટલું કરુણું, આમાંથી આપણે શું શીખી શકીએ? ક્યાં માનવીય પાઠ તારવી શકીએ?
મને લાગે છે સૌથી મોટો પાઠ એ છે કે સફળતાની ટોચે પહોંચ્યા પછી પણ પોતાના મૂળ સાથે, પોતાની જાત સાથે જોડાયેલા રહેવું કેટલું જરૂરી અને કેટલું અઘરું છે. એમની વાર્તા ચેતવે છે કે જ્યારે બહારની વાહવાહી, પૈસા, ખ્યાતિ એ અંદરના અવાજ, અંદરના આનંદનું સ્થાન લઈ લે, ત્યારે શું થાય છે.
અને પેલો કલા વિરુદ્ધ વાણિજ્યનો સંઘર્ષ હોલિવૂડના વર્ષો એનું ઉદાહરણ છે.
હા, કેવી રીતે આત્મા વગરનું કામ ધીમે ધીમે સર્જનાત્મકતાને મારી નાખે છે. આ તો આજે પણ ઘણા કલાકારો અનુભવતા હશે.
બીજો મુદ્દો પેલી પ્રસિદ્ધિની એકલતાનો છે. જે માણસને લાખો લોકો ચાહતા હતા, એ અંદરથી આટલો એકલો.
હા, એ માનવું અઘરું છે, પણ જેમ જેમ ખ્યાતિ વધી, એમનું જગત સંકોચાતું ગયું, ગ્રેસલેન્ડ કિલ્લો બની ગયું. અત્યંત પ્રસિદ્ધિ કેવી રીતે અલગ પાડી શકે એ આમાં દેખાય છે.
અને દુઃખનો સામનો કરવાની રીત, માતાના મૃત્યુના આઘાતમાંથી એ ક્યારે બહાર ના આવ્યા હોય એવું લાગે છે.
બરાબર. જીવનના મોટા આઘાતોની અસર કેટલી લાંબી હોઈ શકે અને એને સમજવી કેટલી જરૂરી છે એ આ બતાવે છે.
વ્યસનની વાત પણ ગુરાલનિક બહુ સંવેદનશીલતાથી કરે છે. એને નૈતિક નિષ્ફળતા તરીકે નથી જોતા.
ના, એ બતાવે છે કે કેવી રીતે વ્યસન, દુઃખ, તણાવ, દબાણ સહન કરવાની એક ખોટી રીત તરીકે શરૂ થઈ શકે, અને આસપાસનું વાતાવરણ, હામાં હા ભણનારા લોકો એને કેવી રીતે વકરાવી શકે.
હા, પેલું ઇકો ચેમ્બર, પોતાની આસપાસ એવા જ લોકો રાખવા જે તમારી બધી વાતમાં હા પાડે, એના જોખમો પણ સ્પષ્ટ દેખાય છે.
એનાથી સાચી સલાહ કે ટીકા મળતી બંધ થઈ જાય છે, વ્યક્તિનો વિકાસ અટકી જાય છે.
અને છેલ્લે પેલું અમેરિકન ડ્રીમનું વિરોધાભાસી ચિત્ર, બધું મેળવી લીધું પણ પોતાની જાતને ગુમાવી દીધી.
અને એ પણ કે પ્રતિભા હોવી એ સુખ કે સંતોષની ગેરંટી નથી.
ત્રણ અંતિમ શીખ, ટેકઅવેઝ.
તો આ આખી ચર્ચાના અંતે જો ત્રણ મુખ્ય શીખ તારવવી હોય, એક ભાવનાત્મક, એક બૌદ્ધિક અને એક સાર્વત્રિક, તો શું કહીશું? ભાવનાત્મક શીખ શું લાગે છે?
ભાવનાત્મક રીતે મને લાગે છે કે સૌથી ઊંડી વાત એ છે કે વ્યક્તિગત દુઃખ, જેમ કે માતાનું મૃત્યુ અને પ્રસિદ્ધિનો જે અસહ્ય બોજ અને એકલતા હોય છે, એ બંને મળીને એક પ્રતિભાશાળી માણસને પણ તોડી શકે છે. એમનું જીવન જાણે પોતાના મૂળ, પોતાની સલામતી અને સાચા સંબંધોની એક સતત શોધ હતી જે ક્યારેય પૂરી ન થઈ.
અને બૌદ્ધિક રીતે?
બૌદ્ધિક રીતે મુખ્ય શીખ એ છે કે એલ્વિસની પ્રતિભા ખાલી દેખાવ કે બળવો નહોતી, એ અમેરિકન સંગીતની અલગ અલગ ધારાઓની ઊંડી સહજ સમજ હતી. બ્લૂઝ, ગોસ્પેલ, કન્ટ્રી, એમને ભેળવીને કંઈક નવું બનાવવાની ક્ષમતા હતી. એમણે ખાલી નકલ નહોતી કરી, પણ સંસ્કૃતિની સીમાઓ ઓળંગીને કંઈક મૌલિક સર્જ્યું હતું.
અને છેલ્લે એક સાર્વત્રિક પાઠ જે બધાને લાગુ પડે.
સાર્વત્રિક પાઠ એ છે કે સાચી સફળતા ફક્ત બહારની વસ્તુઓથી નથી મપાતી. પૈસા, ખ્યાતિ, પદ, આપણી પોતાની સત્યનિષ્ઠા, આપણી કલાત્મક કે વ્યાવસાયિક અખંડિતતા, એ બહુ નાજુક વસ્તુઓ છે.
હા,
એને બહારના દબાણો અને લાલચો સામે સાચવી રાખવી પડે છે. છેવટે પોતાની જાત પ્રત્યે સાચા રહેવું એ જ કદાચ સૌથી મોટી સફળતા છે.
ખૂબ સરસ. ગુરાલનિકના પુસ્તકો ખરેખર એલ્વિસનું એક બહુ જ જટિલ, માનવીય અને વિચારવા જેવું ચિત્ર રજૂ કરે છે.
ચોક્કસ, આ ખાલી એક સંગીતકારની વાર્તા નથી, આ તો અમેરિકન સંસ્કૃતિ, પ્રસિદ્ધિ અને માનવીય સંઘર્ષ પરનું ચિંતન છે.
અને એલ્વિસની વાર્તા આજે પણ આપણને વિચારતા કરી મૂકે છે, ખાસ કરીને આજના યુગમાં જ્યાં પ્રસિદ્ધિ આટલી સહેલી અને સર્વવ્યાપી છે. કેવી રીતે પોતાની ઓળખ જાળવી રાખવી? આ સવાલ સાથે જ આપણે અહીં અટકીએ.
સમાપન કથન.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપની દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકતરા ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.